आचार्य जिन शासनों ने पितरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
समंत भद्राचार्य रचित रत्नकरंडक श्रावक आचार्य पर डॉक्टर हरिभाई ना प्रवचनों श्लोक 36 अने 37 पर प्रवचन
रत्नकरण श्रावक आचार अपने 35 गाथा सुधी विवेचन करो। 35वीं गाथा ने अंदर સમ્યક દર્શન નું મહાત્મ્ય બતાવ્યું છે અને એ સમ્યક દર્શન નું જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય વિસ્તાર કરેલો છે તો કે સમ્યક દ્રષ્ટિ ને અર્થ ધ્યાન તિરંજ ગતિનું કારણ કેમ થતું નથી। સામાન્ય રીતે ધ્યાનના ચાર પ્રકાર છે, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન। જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી બધા જીવો અર્થ અને રૌદ્ર ધ્યાનમાં જ છે। આપણે કોઈને પ્રશ્ન થાય કે આ ભગવાનનું નામ લેતા હોય, પૂજા કરતા હોય ત્યારે અમારા ધ્યાન, ત્યારે પણ તારે અર્થ ધ્યાન છે। કેમ કે ધર્મ ધ્યાન તો તેને કહે છે કે જે ધર્મરૂપ એવો જે આત્મા એનું જેને સતત ધ્યાન હોય એને ધર્મ ધ્યાન કહેવામાં આવે છે। એટલે કે ધર્મ ધ્યાનના સ્વામી ચોથે ગુણસ્થાનકથી હોય છે, એની પહેલા કોઈને ધર્મ ધ્યાન હોતું નથી। આ વાત ગળે ઉતરવી થોડી મુશ્કેલ હોય છે કે ભગવાનનું નામ લે ત્યારે મારા ધ્યાન, કે ત્યારે ત્યારે પણ તેને અર્થ ધ્યાન છે। કારણ કે તારા અંતરનો જે અભિપ્રાય છે, અભિપ્રાય તારો બદલો નથી, તારો અભિપ્રાય તો એને છે કે આ જગતના પદાર્થ મને મળે, એ પદાર્થથી હું સુખી થાઉં અને મને એ પદાર્થ સુખરૂપ છે, એવું જે મિથ્યા દર્શન શૈલ્ય છે તારા અંતરની અંદર પડેલું છે, એ શૈલ્ય તું ભગવાનનું નામ લે તે વખતે ગયેલું નથી। ભગવાન નામ લેતો એકાએક કોક આવે કે તમારો દીકરો ત્યાંથી પડી ગયો છે કે નિશાળેથી ઉપર ને માળેથી, તો અહીંથી કઈક સામાયિક લઈ લીધી હતી તો કઈ ઉઠાય તો નહીં એનાથી, પણ ત્યાંની સામાયિક બગડી જાય, એનું ધ્યાન ક્યાં જતું રહ્યો કે ક્યારે આ પૂરું થાય ત્યારે હું જાઉં। એટલે કે એને આ દીકરો મારો છે એ ભાવ ગયો નથી, આ દીકરો મારો છે એવો કોઈ ભાવ ગયો નથી। એટલે કે પરપદાર્થમાં મારાપણું ગયું નથી, અને જ્યાં સુધી પરપદાર્થમાં મારાપણું છે ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે, અને જે મિથ્યા દર્શન છે એ અનંત સંસારનું કારણ છે, તો એ ભાવ તો એનો ગયો નથી। ભગવાનનું નામ મોઢેથી લે છે પણ અંતરની અંદરથી આ જે મૂળ વાત છે તેને ગઈ નથી, તો એટલે કૃપાળુદેવે વાત કરી છે ને કે મિથ્યા દ્રષ્ટિના જપ તપ આદિ બધા સંસારનું કારણ છે, સમ્યક દ્રષ્ટિના જપ તપ આદિ મોક્ષનું કારણ છે. કારણ કે મિથ્યા દ્રષ્ટિને જે પહેલા પહેલું કરવા યોગ્ય કામ એને ન કર્યું, એ મિથ્યા દર્શનનું શૈલ્ય છે એને કાઢવાનું એ કામ તો એને કર્યું નહીં. તો મિથ્યા દર્શન સહિત હોવાથી એને અર્થ ધ્યાન હોય તીરજ ગતિનું કારણ થાય. અર્થ ધ્યાનનો અર્થ શું છે? અર્થ ધ્યાનના પ્રકાર છે કે ઇષ્ટ સંયોગ, ઇષ્ટનો સંયોગ હોય એનો વિયોગ થાય એને અર્થ ધ્યાન કે ઇષ્ટનો વિયોગ, અનિષ્ટનો સંયોગ, રોગાર્થ અને નિદાન, એટલે કે ભવિષ્યમાં મને આવી સામગ્રી મળે એવો એનો ભાવ. આ ચાર પ્રકાર રૌદ્ર આર્થ ધ્યાનના છે. તો આવો ભાવ એના અંતરમાંથી ગયો જ નથી. એ માણસને કદાચ પૈસાદાર હોય, 10 લાખ રૂપિયા ઘરે હોય, એમાંથી જો ખબર પડે હે કે ભાવ એકમ ગગડી ગયા છે અને 2 લાખની ખોટ આવી છે, રાતે ઊંઘ ના આવે. કારણ કે પૈસામાં પોતાપણું એને કરી દીધેલું છે, એ પોતાપણું એને છૂટ્યું નથી. તો રાખતો એવો ને એવો રાખ્યો છે. તો વર્તમાનમાં જે ભગવાનનું નામ લે છે એથી અગર કદાચ એને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય તો એ વખતે એને શુભ કર્મનો બંધ પડે છે અને શુભ કર્મના બંધથી એને ગતિ સારી થશે. કોઈ ક્રિયા અફળ જગતમાં હોય જ નહીં. હા, કોઈ ક્રિયા અફળ હોતી નથી જગતની અંદર. શુભ કે અશુભ કોઈ પણ ક્રિયા અફળ હોઈ શકે નહીં. કેમ કે જો અફળ હોય તો કર્મનો કોઈ સિદ્ધાંત રહેતો નથી. આપણી પ્રત્યેક ક્રિયાને ફળ લાગેલું જ છે. પછી શુભ હો કે અશુભ હો, કોઈ પણ ક્રિયા એક સમય એવો નથી થતો કે જયારે આપણે એનું ફળ આપણે ન મળવાનું હોય. એનો બંધ થયો છે, ફળ મળવાનું છે જ અને છે જ. ત્યારે સમ્યક દ્રષ્ટિની બધી ક્રિયાઓ, મન વચન કાયાના યોગો, એ બધી ક્રિયામાં ક્યાંય પણ પોતાપણું છે નહીં. કોઈ જગતના કોઈ પદાર્થમાં પોતાપણું નથી. તો આ એમને જે જ્ઞાન પોતાના સ્વરૂપનું થયું છે એ સ્વરૂપને આધારે જગતના કોઈ પણ પદાર્થની અંદર મારાપણાની બુદ્ધિ ટળી ગઈ છે. એટલે કદાચ કોઈક વખતે એમને પૂર્વકર્મના ઉદયથી કોઈ વખતે ક્રોધાથી ભાવ આવી જાય તો પણ એને એ તિરંજ ગતિનું કારણ થતું નથી. એને તિરંજ ગતિનું કારણ થતું નથી. અને રૌદ્ર ધ્યાન પણ આવી જાય તો રૌદ્ર ધ્યાનનો અર્થ શું છે? કે રૌદ્ર ધ્યાનની અંદર હંમેશા બીજાને પીડા થાય એને રૌદ્ર ધ્યાન કહેવાય. તેના પણ 4 પ્રકાર છે. હવે કોઈને મારવાનો ભાવ આવી ગયો તો જ્ઞાનીને આવી ગયો, પણ એ તો પૂર્વકોના ઉદયથી અંદરથી એને પોતાપણું કે મારાપણું કે આ મારો દુશ્મન એવો ભાવ રહ્યો જ નથી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શતા, એને તો શત્રુ મિત્ર બધા સમાન જ છે. જીવિત કે મરણે નહીં ન્યૂનતા ધીકતા, જીવન અને મરણ એમને પણ સમાન થઈ ગયું છે. તો એવા જ્ઞાનીને પૂર્વકોના ઉદયથી કદાચ એવો લડાઈનો પ્રસંગ પણ બને અને એ લડાઈની અંદર હિંસા પણ થાય તો પણ એમને બંધ થતો નથી. કેમ કે અભિપ્રાયની અંદર આ કોઈ ક્રિયા એમની પોતાની હોતી નથી. તો આ જરા થોડું સમજવું મુશ્કેલ છે, પણ વાત એમ જ છે કે અંતરંગ અભિપ્રાય પ્રમાણે હંમેશા આપણને બંધ પડે છે. મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી, એ જીવ કેરા બંધનો, એ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નહીં થકે. કોઈ મરે કે કોઈ જીવે એટલો જે અધ્યવાન એટલો જે ભાવ કરો છે એનાથી બંધ છે. સામું મરો કે ન મરો, પણ જે ભાવ કર્યો તેને બંધ પડ્યા વિના રહે નહીં. અમે ગયા વખતે દાખલો આપ્યો હતો સાસુના, તો બહુ એમ કરે કે આ સાસુ ટક 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 રહેવા જાય તો કે ઠીક, પેલી કઈ મરે નહી, નાને બંધ પડાવીને રહે નહી. પણ બંધ પડે પીચાય થોડી, એનું આયુષ્ય પૂરું થાય તેથી હા હું મરે કે એની પેલા મરે, એ તો કઈ બને નહી. આ બિચારી રોજે રોજ રોજે રોજ કરે, કર્મ બાંધ્યા જ કરે. આ તો કેવું છે શું કે કર્મ બાંધ્યા જ કરે, એ મરે નહીં. એ તો ભાઈ તમે એમ એના કરતા જો સમજવું હોય બહુ તે વિચાર કરે કે ભાઈ આ ટકટક કરે છે પણ આ ગયા ભાવમાં મેં કઈ ટકટક કર્યું હશે ત્યાં તો હિસાબ ચૂકવવા ભેરા થયા છીએ. એવી વાત જો ડાયો હોય તો આવે તો સમજે તો એ તો એમને ટેવ પડી બોલવાની, એ કઈ અંદરમાં લગાડે નહીં તમને બોલવાની ટેવ પડે. હા હા કરે જાય બા હા 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 અંદરથી સમજતા એનું કાંઈ હાય હા કરે જાય તો એ તો સમજવું બહુ હોય એમ કરે. ને પછી અણસમજવું હોય જેને કઈક ખાંભળો કર્યો વિચાર કર્યો તે એમ કરે, નહીં તો ગમે ત્યારે એને એ જ થાય કે જાય તો ઠીક. હા સુધી હાથ વખતે વિચાર કરે હાથ વખતે તીવ્ર કરું બંધે બાંધે પેલો તંદુરિયા મશીનો આપણે તો બહુ દ્રષ્ટાંત આવે જ છે કે ભાઈ એને કઈ માર્યું નહીં કર્યું નહીં કશું નહીં એને કોઈ ક્રિયા કરી નથી તો કે બાહ્ય ક્રિયાથી બંધ નથી. બાહ્ય ક્રિયા માત્ર થી બંધ નથી, બાહ્ય ક્રિયા માત્ર પણ એની સાથે અભિપ્રાય તમારો કેવો છે એની ઉપર આધાર રાખે છે. ક્રિયા થાવ કે ન થાવ અને એમ આપણે ઈચ્છીએ એવી ક્રિયા થતી હોય જગતમાં જીવશે કોણ? કોઈ નહીં. આપણે બધા સમજીએ કે આ દુશ્મન અમારે તો ઠીક, અમારે તો ઠીક, બાકી રહે કોણ? શું કોઈ રહે નહી. માઓ એના છોકરો બહુ આમ બહુ હેરાન કરતો હોય તો છોકરો હવે મરે તો કેમ મરતો નથી એમ કીએ, માએ એમ કીએ, ભલે અંદર અભિપ્રાય ના હોય કહેવાય જાય પણ એવું જ આપણે કહીએ એવું જગતમાં જો બને તો જગતની અંદર આપણે રહી શકીએ એમ નથી. એ તો બહુ સારું છે કે જગતની અંદર ભગવાનના સિદ્ધાંતો પ્રમાણે જ સમગ્ર તંત્ર ચાલી રહ્યું છે. ભગવાન ચલાવતા નથી, ભગવાન કોઈ ક્યાંય હાથ ખાલતા નથી. જૈન દર્શનની અંદર આ વાત બહુ છે, સ્પષ્ટ છે. ભગવાન કઈ નથી કર્યું, ભગવાને જે કંઈ કહ્યું છે સિદ્ધાંત કે એ પ્રમાણે જગતનું આ બધી વ્યવસ્થા ચાલે છે. અને એમ ન હોય, સિદ્ધાંત પ્રમાણે ન હોય અને ઈચ્છા પ્રમાણે જો જગતમાં બધું થતું હોય તો પછી શેઠ કોણ થશે, નોકર કોણ થશે? બધા કે અમારે શેઠ જોઈએ, અમારે બે નોકર જોઈએ, ઘરે એક રસોઈયો જોઈએ, બે મોટર જોઈએ, બધા પછી કોણ થશે? પણ મોટર ડ્રાઈવર થશે કોણ? બધા એમ જ ઈચ્છે છે, કોઈ એમ નથી ઈચ્છતું. તો અમે ગમે ને પૂછ્યા બધા એમ જ ઈચ્છે છે કે તમારે કે અમારે તો આ બધું જોઈએ. પણ જે કંઈ આપણને વર્તમાનમાં સંયોગ મળે છે એ આપણા પૂર્વ કર્મના આધારે સંયોગ મળે છે. ભંગિયાને એમ થતું હશે કે આ રોજે રોજ હું ઉપાડું ને આ રોજે રોજ નાખું, આ ગાર્બેજ આ લેવા આવતો છે એમ થતું હશે કે આ રોજે રોજ કાયમ ન ગમે, પણ ન ગમે પણ તમે કરો, હું એને કરવાનું છે, છૂટે નહીં. પાછો વિચાર કરે ગાર્બેજ દેશમાં જતું રહેવું છે, અહીં નથી રહેવું, જાય જ નહીં દેશમાં, એ જ રહેવાનું રહે. વિચાર કરે કેટલી બધા ઘણા વિચારો કરે, અહીંયા હવે જતું રહેવું છે કે હા ક્યાં હવે ઇન્ડિયામાં જતું રહેવું, ખબર ઇન્ડિયામાં જતા રહે, અહીંયા જ એને એને અહીંયા જ રહેવાનું છે તો અહીં જ રહેવાનું છે. અને જે પ્રમાણે રહેવાનું છે એ પ્રમાણે જે કાર્ય જે કોણ ઈચ્છતું હશે એવું પૂરું પાડવાનું, ખોદવાનું, આ તેવા કામો અને સુએઝ કે કોણ કામ કોણ કરતું, જે બધી વાસ્તુ પાર વિનાની હોય, ચામડા જ્યાં ચામડાના કારખાના હોય છે ને ત્યાં તો આપણે જઈ ન શકીએ, પાસે જ નીકળીએ ને, પણ લોકો ત્યાં કામ કરતા હોય છે એ તો ગમતું ન હોય તો તમારે જે છોડી ન શકીએ, જે તમારે કરવાનું છે એ જ કરવાનું છે. પૂરું કર્મ પ્રમાણે સંયોગો મળે છે અને એ આપણો પૂરું પુરુષાર્થ છે, એ વર્તમાનમાં પ્રારબ્ધ રૂપે ઉદય આવે છે એ પ્રમાણે જ મળે છે, એમાં ક્યાંય આપણું ડાપણ કામ આવતું નથી. અને બધી વાતનો આપણે ખૂબ ખૂબ વિચાર કરી જોઈએ તો આ વાત બહુ આપણે સ્પષ્ટ થશે. ઘણી થોડું વિચાર કરવો જોઈએ, આ તો બધી વસ્તુ એવી છે કે થોડું આ બધું દેખાય છે, વિચાર કરીએ તો આપણને થાય કોણ ઈચ્છતું હશે. ભંગિયાન ઘેરે છોકરો જન્મ હશે એ ઈચ્છતું હશે કે મારો જન્મ ભંગિયાન ત્યાં થાય, અને રાજાને ત્યાં જન્મ હશે એ તો એના પ્રારબ્ધ અનુસાર જ્યાં એને જન્મ લેવાનો. આપણે કઈ નક્કી નથી, મારે આ માં હોવી જોઈએ નક્કી કરીને કોઈ આવે છે ના, એ તો તમારે નક્કી જ હોય છે. કોઈ હા કઈ માને પેટે જન્મવાનું હોય છે પોતાના કર્મને આધીન વસ્તુ આ તો બધી છે, કોઈ ઈચ્છતું નથી. છતાં કોઈ ઈચ્છતું ખરાબ, કોઈ ઈચ્છતું નથી, બધા સારું ઈચ્છે છે, પણ ના પોતાના કર્મને આધીન જ આ બધી વાતો જગતમાં છે. એ સિદ્ધાંતો કોઈ જગતમાં ફરે એમ નથી, કોઈ પણ હિસાબે ફરે એમ નથી. અને એ વાતને આપણે યથાર્થ માનીએ તો જ આપણે ખરેખર સુખી થઈ શકીએ. નહીં તો તું ઈચ્છા કર્યા જ કરું, ઈચ્છા કર્યા કરું, ઈચ્છા કર્યા કરું, ઈચ્છા કર્યા, ઈચ્છાનો અંત જ નહીં. અને ઈચ્છા થઈ એટલે દુઃખ થવાનું થવાનું થવાનું, અને ઈચ્છા પ્રમાણે આપણું થાય નહીં, બધી ઈચ્છા પ્રમાણે આપણું ના થાય. કોઈ વખતે એવું બને કે આપણે ઈચ્છા કરીને ઈચ્છા પ્રમાણે થઈ જાય, કોઈ વખતે એવું કરીએ કે આપણે ઈચ્છા કરીને ન થાય, કોઈ વખતે એવું બને કે આપણે ઈચ્છા ન કરીને થાય, અને કોઈ વખતે એવું હોય કે આપણે ઈચ્છા ન કરીને થાય નહીં. આ ચાર વસ્તુ બને, જે કોઈ વખતે આપણે ઈચ્છે એવું બની જાય તો એ તો પૂરો કરવાનો એવો આધાર હોય, એ હિસાબે બેનો મેળ મળી જાય. બાકી બધું ઈચ્છે એવું બને, કોઈ રોગ ઈચ્છતું નથી, કોઈ દરિદ્ર ઈચ્છતું નથી, છતાં રોગ ને દરિદ્ર આવે છે એ વાત નક્કી જ છે. કોણ ઈચ્છે છે રોગ ને, કોણ દરિદ્રતા ઈચ્છે છે, કોઈ ઈચ્છતું નથી, પણ આવે છે. ઈચ્છું ન ઈચ્છું તો આવ્યું. તો જગતની અંદર જયારે આ બધી રચનાઓનો બહુ વિચાર કરીએ કે આમ કેમ છે, તો આપણે લાગે કોઈ કઈ કોઈ નિયમ કામ કરી રહ્યો છે. જગતમાં બધું વ્યવસ્થિત છે, કશું અવ્યવસ્થિત નથી, એમ મહાપુરુષે જોયું છે. અને જયારે એમને જોયું છે ત્યારે એ જગતથી પાછા વળ્યા છે. બધું જોયું એમને, ખૂબ વિચાર કર્યો, અને મહાપુરુષે પોતે અનુભવ દ્વારા આપણને વાત કરી. એ જ ભાઈ, સાચું સુખ જોતું છે તારે, તારા સ્વરૂપમાં આવવું પડશે, બાકી કોઈ હિસાબે તારે સુખ થઈ શકે એમ નથી. એમ જીવ, આ તો એકને એક વાત ઘણી વખત કહેતા માટે કે કોઈક વખત જીવ થોડોક વિચાર કરે. બધા કે પૈસા પૈસા પૈસા, અહીં તો ડોલરની જ વાત ચાલે, ડોલર સિવાય કોઈ વાત અહીંયા હોતી નથી. પણ જે ડોલરની પાછળ છે એને કદી પ્રશ્ન એવો પોતાની જાતને કરવો જોઈએ કે તારે કેટલા ડોલર જોઈએ, કે 10-2 મિલિયન હોય તો બસ, મારે વધારે નહીં. હવે તું જેની પાસે 2 મિલિયન છે એને પૂછીએ કે તારે કઈ પ્રોબ્લેમ છે ખરા, અને એ 2 મિલિયન વાળો જો પ્રોબ્લેમ રહિત થયો હોય તો આપણે 2 મિલિયન નો મળે ના મળે તો પેલા પૂરું કર્મ ના આધારે છે. આપણે પુરુષાર્થ કરી પ્રયત્ન કરીએ, પણ આપણે એનું વિચાર નથી કરતા. આ તો એક દોટ, પેલી આંધળી દોટ ની માફક દોટ મૂકીએ છીએ. અરે પણ એ 2 મિલિયન વાળાને પૂછીએ કે તારે પ્રોબ્લેમ છે કે નથી, આજે 2 મિલિયન વાળો જો પ્રોબ્લેમ વિનાનો હોય તો આપણે 2 મિલિયન ભેગા કરવાનો પુરુષાર્થ કરીએ, પ્રયત્ન કરીએ. બે બરાબર છે, આ માણસ સુખી છે તો આપણે સુખી થઈએ. એ 2 મિલિયન વાળા પૂછે, જેટલા તમારે પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ 2 મિલિયન વાળા કરતા તમારા કરતા એટલા પ્રોબ્લેમ વધારે હશે, એને સાચવવાનો, આમ વ્યવસ્થા કરો, આમ વ્યવસ્થા કરો, આમ વ્યવસ્થા ક્યાં ગોઠવવાના, અને એમાંથી ટેક્સ કેમ ઓછો આપવો પડે એની ભાંજગીમાં આવે છે. જયારે 2 મિલિયન થયું તો પછી એની આવક એ પ્રમાણે હોય ને, એની તો પછી એને એડજસ્ટ કેમ કરું, એટલે એક ઉપાધિ કરો, ઓછું હતું તારે ઉપાધિ નહોતી, ને ખાય તો 2 મિલિયન થાય તો ખાય તો એટલું ને એટલું, કોઈ વધારે ખાતો નથી પીતો નથી, પણ એને સુખ છે ને, હોવાપણાનું ભોગવાપણાનું સુખ નથી હોતું પૈસામાં, હોવાપણાનું જીવન સુખ હોય છે, મારી પાસે છે. અને કેટલા મૈરા, જેટલું કમાય એટલા વાપરે ને કેટલા મૈરા, એનો એક સર્વે કરીએ આપણે. કરોડ જે પાસે છે એ કરોડ વાપરીને મૂવો મને બતાવો, કેટલા કરોડ કમાણા અને કરોડ વાપરીને મૂવા. માટે જે કઈ પૈસા ભેગા કરીએ છે એ બધા બીજા માટે હોય છે, પછી તમારા દીકરા માટે. એટલે બધા તારા દીકરા માટે, તારો દીકરો હારો હોય છે તો કઈ ચિંતા કરવાની જરૂર નથી, ખરાબ હોય છે તારો 2 લાખ તો 2 મહિનામાં ઉડાડી નાખે, 2 વાળામાં ઉડાડી દે, બાકી કઈ રહેવા નથી. મને ભાઈ મળેલા મોરબી ની અંદર, તે એના બાપે એને 39 લાખ રૂપિયા મૂકીને મરી ગયેલા, અને મને ત્રીજે વર્ષે મળેલા. તમારે જયંતિભાઈ કરીને છે મોરબીના, એ જેન કંપની વાળા, એમનું મોટું કારખાનું છે ઘડિયાળનું. આપણે જયંતિભાઈ નહીં આવેલા, સહેલમાં આવેલા ને જયંતિભાઈ,
રાજકોટથી આવેલા.
હા,
એ જયંતિભાઈ બીજા, અરે મોરબી વાળા જયંતિભાઈ, ત્યાંના પ્રમુખ છે. તો મને કહે રે ભાઈ, હું કહું, મને કહે અહીંયા હું છે, મને કહે આ છે ને, હું છે, મને કહે આના બાદ 3 વર્ષ પેલા 39 લાખ રૂપિયા મૂકીને મરી ગયા હતા. હવે મુશ્કેલીમાં 3 લાખ રૂપિયા કે માન બાંધી આવ્યો છે ને, હવે તો માન કે વેજીટેબલનું કારખાનું, તો કે મુશ્કેલી વેજીટેબલનું કારખાનું ચલાવે છે. તો તારા નસીબમાં નહીં, દીકરો નહીં રાખે, બધું પૂરું થશે. એટલે તું ભેરા કરવાની જે પાપ બાંધાય છે એ ભોગવા દીકરો નહીં હોય તારે ભોગવવા પડશે. કોઈ દિવસ પૈસો પાપ પીણા થતો નથી, ભાગ્ય જ બને છે. મોટો ભાગ પાપ વિના પેટ પાપ વિના ભરાય, પાપ વિના પેટ ભરાય. પૈસા પાપ વિના ભેરા થતા નથી, છતાં કોઈ હોય એવા જીવ કે બહુ જ નીતિથી રે અને થોડાક પૈસા એને થાય, પણ એ મોટા ભાગમાં સમજી લેવાનું એમ જ. અને પછી પૈસા છે એ જો પોતે વિચાર બરાબર ન હોય તો એ મોટી પાપ શક્તિ છે. એને કોના અવતારમાં લઈ જવાનો? જાનવરના અવતારમાં લઈ જશે, નરકમાં નાખશે એને. કારણ કે મનુષ્ય ભાવની અંદર પછી શું કરશે? પૈસા હશે તો બીજું કરશે હું? આ તો ખૂબ વિચાર કરવાનો. આ ફર્નિચર હશે, પૈસા હશે તો કાલે જૂનું થઈ ગયું. અરે પણ 2 વર્ષ પહેલા નવું હતું, એ ક્યાંથી જૂનું થઈ ગયું? તારે તેને જૂનું ફર્નિચર થાય. આ ઘર નાનું પડે એટલે પણ આટલામાં હું નાનું પડે, તારે મોટું લેવું છે? ના, મોટું લે. આ એવાનું એવું કરશે એટલે કે પાપમાં જ પૈસા કાઢશે. અને એ તો ભોગવવું તો પડશે, પડશે ને પડશે. એમાં કઈ એક ના, હું નથી, પણ તું માન કે ન માન, સિદ્ધાંતમાં કઈ ફેર પડી શકે એવું છે જ નહીં. ભોગવવું પડશે, ભોગવવું પડશે, તારે ભોગવવું પડશે. અને જયારે ભોગવવું પડશે ત્યારે આંખમાં જે આંસુ આવશે એને લૂછવાળો કોઈ માણસ તને નથી મળવાનો. મહાપુરુષો વાત બહુ કહે છે, પોકારી પોકારી કહે છે કે ભોળાજી તને મનુષ્ય બહુ મેળવે છે અને તું તારા ગરદન ઉપર કેમ કુવાળી મારે છે? અત્યારે તો તારો મનુષ્ય ભાવની અંદર કરવા યોગ્ય કામ તું ચૂકી જાય છે. અને એ કરવાયું કામ એક જ છે, જો તારે સુખી થવું તો તું તારા સ્વરૂપમાં જા, ત્યાં સુખ છે. જગતની બધી વાતોની વાત છોડી દે, એમાંથી તને કંઈ મળવાનું નથી. આ વાત મહાપુરુષો આપણા એ પોતાના અનુભવ દ્વારા કહે છે. પણ આ જીવ જે છે એ સમજતો નથી. દોડો જ જાય, દોડે જ જાય, દોડે જ જાય, દોડે જ જાય. પણ આગળ પાછળનો કોઈ વિચાર તો કર્યો, તું હું કરવાનો છો, શું થશે આની પાછળ, શું કરીશ તું આની પાછળ? તારા જ્ઞાનીઓ જે છે એની આ વાત અંતરમાં નક્કી કરી નાખી છે. અને જગત આખું સામ્રાજ્ય આપે તો તારું સામ્રાજ્ય તારે પહેલા, મારે સામ્રાજ્ય જોતું નથી. જ્ઞાનીઓ તો એમ કહે છે કે અમારે તો કંઈ જોતું નથી. તો કૃપાળુ દેવ એક ઠકાણે કહ્યું, આ જગત સોનાનું થઈ જાય તો અમને તૃણવત છે, અમને એની તણખલા જેટલી કિંમત. સકળ જગત તે હેઠ હોય અથવા સ્વપ્ન સમાન તે કહીએ, જ્ઞાની દશા બાકી વાચા જ્ઞાન. આખું જગત હેઠવાળ છે, હેઠવાળ છે. જ્ઞાની તો એમ જ લાગે છે કે આ તો હેઠવાળ છે. સ્વપ્નની માફી જેમ સ્વપ્ન ગયું ચાલુ કે આ બધું ઉડી જશે. અને ક્યાં જઈશ તું? કોઈની માને પેટે જવાનો છો તે કઈ નક્કી કર્યું છે? વિચાર કર્યો છે કે તું ક્યાં જવાનો છે અને તે વિચાર કર્યો છે? અને જવાનો છે વાત નક્કી છે, તું ના પાડે તો છે, ના પાડે છે. સિલેક્શન જેમ માનું કે બાપનું સિલેક્શન થતું, મામા મોસાળા તો કોઈને બહુ બહુ સિલેક્શન કરી કરે તો મારી પત્નીનું સિલેક્શન એ નથી થતું. જો કે ખરે કરતો પણ કદાચ બહુ જોર મારે તો એમ કરે, બાકી કાંઈ નથી થતું. આ બધા કાયદા પ્રમાણે બધા બધું વ્યવસ્થિત એકબીજાના સંબંધો આ તે દેણા દેણાના બધા ગોઠવાયેલા હોય છે, એ બધા મળે છે અને જુદા પડી જાય છે. તો આ બધાનો વિચાર કરવો જોઈએ અને વિચાર કરવાનો અત્યારે સમય છે. આપણી પાસે એટલી બુદ્ધિ છે તો આ યથાર્થ બહુ મધ્યસ્થતા તેનો વિચાર કરવો જોઈએ કે હું શું કરી રહ્યો છું, મારે શું કરવું જોઈએ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ગણા રાખું, આ બધું જગતનું સ્વરૂપ શું છે, કેમ છે. અહીંયા અહીં ફિનિક્સની અંદર બિચારાને ખાવા નથી મળતા. પેલા લોકો કેથલી લોકો બિચારા રસોડા ચલાવે છે. હમણાં પેલો આવ્યો તો અહીં લેવાને માટે આવેલો તો કેટલા આવ્યો, અમારે તે 1200 માણસ જમે છે. તો આ બધાનો આપણે ખૂબ ખૂબ વિચાર કરવો જોઈએ. અને આપણે કેવી રીતે મનુષ્ય ભાવ છે એ મનુષ્ય ભાવમાં જે કરવા યોગ્ય જે વસ્તુ છે એ આપણે ચૂકી જઈશું. મનુષ્ય ભાવ ફરી મળવો બહુ મુશ્કેલ છે ભાઈ. મહાપુરુષો તો એમ કહે છે કે સમગ્ર ચક્રવર્તીની સંપત્તિ કરતા જેનો એક સમય વધારે છે એવો મનુષ્ય ભાવ છે, જેના એક સમયની કિંમત અબજો રૂપિયાથી પણ ન થઈ શકે. આપણે લાગેગા તો ગાંડા જેવી વાત કરે છે. આપણે તો આખી જિંદગી રોજના $500 કે $200-$500 મળતા હોય તેમાં પાછા જેણે કંઈક બહુ મહાન કામ કરી નાખ્યું એમ આપણે માનીએ, અને મનુષ્ય ભાવની કિંમત આપણે આખી જિંદગી પછી એની પાછળ દોડ 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 કરી ગુમાવીએ આપણે. તો આપણે આપણો વિચાર કરવો જોઈએ. હમણાં વિચાર નહીં કરતો પછી તો કોઈ અવસર છે નહીં. અવસર ચૂકી ગયા પછી શું? આયુષ્ય પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું આયુ, પછી શું? પછી કઈ નહીં, કઈ આપણા હાથમાં રહેશે નહીં, કશું હાથમાં રહેવાનું નથી. આ બધું જેમ છે તેમ અહીંયા મૂકીને જતું રહે. એવું કહું ગેરંટી છે કે કયા દિવસે આપણે અહીંથી કે દિવસે આ છોડીને નહીં જઈએ એનું કઈ નક્કી છે? આપણા રોજની વાત છે, રોજ જઈએ છીએ. કાલ અવાર તો વાત કરતો અને આજ વાત કરતો અને કાલ અવાર ખબર પડે પેલાનું આમ છું, પેલાનું આમ છું, આમ છું, આમ છું. તો એવો મૂલ્યવાન જે અને બધા શાસ્ત્રો વાત કરે, બધા મહાપુરુષો વાત કરે, અનુભવ દ્વારા વાત કરે છે. તો એવા મહાપુરુષોએ અહીં આ વાત લખી છે. અને હવે એ આગળ વાત કરે છે કે સમ્યક દર્શન જેને આત્મદર્શન થાય છે એ આત્મદર્શનનું મહાત્મ્ય કેટલું છે એ મહાત્મ્યની અહીંયા જે મહાપુરુષ વાત કરે છે અનુભવ દ્વારા કહે છે. આ અનુભવ કરીને વાત કરે છે, એમને અત્તર કોઈ વાત કરતા હોતા નથી. જૈન દર્શનની અંદર આ એક મોટી પરિપાટી છે. જે આચાર્યો થયા છે તે આચાર્યોએ આ વાતો લખી છે કે અમે આ વાત જે કહીએ છીએ અમે અનુભવથી તને કહી, અને અમે જે વાત કહીએ છીએ તે તું તારા અનુભવથી અમે કહી છે, તું પ્રમાણ કરજે આ વાત સાચી છે. યાદ રાખીને તું પણ અમે જેવો અનુભવ કર્યો છે તું અનુભવ કરી શકીશ, તું પણ એ અનુભવ કરવા માટે ક્ષમતાવાળો છે. તો આપણા ભારતના બધા દર્શનોએ આ વાત કરેલી છે. એક જૈન દર્શને વાત કરી છે, એટલું નહીં બધા દર્શનો વાત કરી છે. જૈન દર્શન બહુ સૂક્ષ્મતાથી, બહુ વિશેષતાથી, ઘણી તર્કબદ્ધ વાતો કહેવામાં આવી છે. પણ બીજામાં આ વાત કહેવામાં આવી છે બધે ઠેકાણ. તો આપણે એનો વિચાર કરવો જોઈએ. અહીંયા સમ્યક દર્શન થયા પછી શું થાય એની તાકાત. આ 36મી ગાથા કહે છે કે શુદ્ધ સમ્યક દ્રષ્ટિ જીવો ઉત્સાહ, પ્રતાપ, વિદ્યા, બળ, કીર્તિ, ઉન્નતિ, વિજય અને સંપત્તિ સહિત ઉચ્ચ કુળવાળા અને મહાપુરુષાર્થોના સાધક મનુષ્યમાં શિરોમણી થાય છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ જે જીવ છે એને આ બધી વાતો સહજ મળે છે. કેમ કે એની સાથે એને પુણ્યનો બંધ પડી જાય છે કે આ બધી વાતો એને મેળવીને રહેતી નથી. કેમ કે જેમ આપણે ખેતી, માણસ ખેતી કરે છે ત્યારે ખેતીની રીતે એક જ વાત છે કે એ તો અનાજ માટે ખેતી કરે છે. પણ અનાજ માટે ખેતી કરે છે એની સાથે ઘાસ ઉગાવીને રહે નહીં. તો આપણે ખેતી કરીએ તો ઘાસ ઉગે ઉગે ને ઉગે છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવો નું પોતાનું લક્ષ્ય તો પોતાના સ્વરૂપની અંદર એકાગ્ર થવાનું, પોતાના સ્વરૂપમાં લીન થવાનું હોય છે. પણ એ વખતે જ્યારે પોતાના સ્વરૂપની અંદર પોતે ન ટકી શકે તે વખતે વિશેષતાથી ત્યાં સ્થિર ન રહી શકે, વધારે ચિંતનયુક્ત ન રહી શકે તે વખતે એમને દયાદાન, વ્રત, ભક્તિ, તપ આદિના ભાવો આવે છે. અને એ ભાવોથી દ્વારા અને એ ક્રિયા દ્વારા એમને પુણ્યનો બંધ પણ સાથે પડે જ છે. અને એ પુણ્યના ફળ રૂપે એને આ બધો ઐશ્વર્ય, કીર્તિ, ઉચ્ચ મનુષ્ય પણ આદિ એમને મળે છે. પણ એ પુણ્યનું ફળ છે, એ શુદ્ધ ભાવનું ફળ છે એવું છે નહીં. તો અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને એની આગળની ગાથામાં વાત આવી એ કોઈ દિવસ સ્ત્રી પર્યાયમાં જાય નહીં, એ કોઈ દિવસ નરકમાં કે ઢોરની અંદર જાય નહીં. એ કાં તો દેવલોકમાં જાય કાં તો ઉચ્ચ મનુષ્ય થાય, એ સિવાય બીજે ક્યાંય જાય નહીં. અને એમાં પણ એ આવા સારા કુળની અંદર જન્મે. તો અહીંયા એ જાતનું વર્ણન આચાર્યદેવે કર્યું છે. હવે અહીંયા કહે છે આ છે 37મી ગાથામાં કે અષ્ટ ગુણ પુષ્ટિ તુષ્ટા દસ્તી વિશિષ્ટા પ્રસ્કૃષ્ટ શોભા જુથા અમરા અપ્સરાનામ પરિષદમ ચિરમ રમંતે જિનેન્દ્ર ભક્તા સ્વર્ગીય. કહે છે કે શુદ્ધ સમ્યક દસ્તિ સહિત જિનેન્દ્રના ભક્ત જીવો સ્વર્ગમાં આઠ રૂદ્ધિની પૂર્ણતાથી સંતુષ્ટ અને વિશિષ્ટ શોભાયુક્ત થઈને અપ્સરાઓની સભામાં લાંબા કાળ સુધી રહે છે, રમે છે. એટલે કે એમને સહજ દેવલોકની મૃત્યુ સમ્યક દર્શન જે જીવ હોય છે એને નિયમ છે, તો જો એને આયુષ્યનો બંધ પહેલા સમ્યક દર્શન પહેલા ન પાડ્યો હોય તો નિયમથી એ સ્વર્ગમાં જ જાય, બીજે ક્યાંય જાય નહીં. અને જો બંધ પાડ્યો હોય તો એ પ્રમાણે બંધ પ્રમાણે જાય, પણ એ બંધ પ્રમાણે જાય પણ ત્યાં પણ ઘણો ફેરફાર થાય છે. એ સમ્યક દર્શનનું મહાત્મ્ય છે કે કોઈ સાતમી નરકનો બંધ પાડ્યો હોય તો એ પહેલી નરકે જ જાય, આગળ જાય. ત્રીજી નરકનો હોય તો પહેલી નરકે જ જાય. આયુષ્ય પણ એનું બહુ લાંબો વખત ત્યાંનું હોય એ ઘટી જાય, એવી ઘણી વસ્તુઓ બને. તો સમ્યક દર્શનનો આ બધો મહિમા બતાવે છે કે જે જે માન ચક્રવર્તીઓ થયા, જે જે ઇન્દ્રો થયા, એ બધા સમ્યક દર્શન સહિત જે આપણે જૈન દર્શનની અંદર 63 સલાકા પુરુષ કહેવામાં આવ્યા છે, 63 એ 63 સલાકા પુરુષ એ બધા આવા જીવો હોય છે, સમ્યક દર્શન સહિતના જીવો હોય છે. એટલે 24 તીર્થંકરો, 9 બળદેવ, 9 ચક્રવર્તી, 12 વાસુદેવ, 9 વાસુદેવ, 12 બળદેવ, એ પ્રમાણે બધા તેને 63 છે. 63 આવા મહાપુરુષો જે છે એ સમ્યક દર્શન સહિત જ આ મહાપુરુષો હોય છે, અને સમ્યક દર્શનની સાથે જે પુણ્યનો બંધ પડે છે એના ફળરૂપે એવી મહાન પદવી અમને મળે છે, એ વાત અહીં અમને કહી છે. હવે એ જ વાત આગળ વધે કહે છે કે જેવો નવનિધિ સપ્તદ્વય રત્નાધીશા સર્વ ભૂમિ પતયશ્ચક્રમ વર્તયિતુ પ્રભવંતિ સ્પષ્ટ દશઃ છત્રમૌલી શેખર ચરણા. એટલે કે જેવો નિર્મળ સમ્યક દર્શી જેવો છે તેઓ નવનિધિ અને 14 રત્નોના સ્વામી થયા થકા જેમના ચરણોને રાજાના મુગટોની કલગીઓ સ્પર્શે છે, અર્થાત જેમના ચરણોમાં રાજાના મસ્તકો ઝૂકે છે, એવા સમસ્ત ભૂમિના 6 ખંડના માલિક થયા થકા ચક્ર વર્તાવવાને ચલાવવાને સમર્થ થાય છે. આપણે ચક્રવર્તીનું બહુ મોટું વર્ણન જૈન શાસ્ત્રોમાં આવ્યું છે કે એમને તો બહુ મોટો એમનો વૈભવ હોય છે. તો એ વૈભવશાળી ફક્ત આ સમ્યક દ્રષ્ટિઓ છે, એટલે કે જે અહીં તો શું કેવું છે, ધર્મનું મહાત્મ્ય બતાવે છે. સમ્યક દર્શનનું મહાત્મ્ય ધર્મ, ધર્મથી આ ભાવમાં સુખી થાય છે અને પછીના ભાવમાં પણ સુખી થાય છે એનું આ વર્ણન છે. માત્ર આ ભાવમાં કઈ મોક્ષનું જે સુખ છે, અગર તો આત્માનું જે સુખ છે જેને સાચું સુખ કહે છે એ કઈ મરીને ભોગવવાનું નથી, તો સદૈવ ભોગવવા યોગ્ય છે. વર્તમાન દેહ આપણે ભોગવી શકીએ એમ છીએ અને વર્તમાન જીવન પણ સુખી થાય છે અને ભવિષ્યનું જીવન પણ સુખી થાય છે. અને સમ્યક દર્શનની અંદર જે સુખ છે એ સુખનો કોઈ દિવસ એક સમય માત્ર પણ વિરહ પડતો નથી. એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત થયું એ આત્મિક સુખ એને એક વખત ચાલુ થયા પછી એને ક્યારેય પણ એક સમય માત્ર પણ એ જતું નથી. આ તો અનુભવની વાત છે, એ જગાએ આવે ત્યારે ખબર પડે, એની પહેલા આ વાતની આપણને ખબર પડે નહીં. પણ અને આપણે ઇન્દ્રિયજન્ય જે સુખો છે એ તો ક્ષણિક છે બધા, કોઈ પણ ઇન્દ્રિયજન્ય સુખ જે છે એ તો બધા ક્ષણિક છે. ગોળ ક્યાં સુધી મીઠો, મોઢામાં હોય ત્યાં સુધી, મોઢામાં તો ગળે ઉતરી ગયા પછી કાંઈ નહીં, અને કલાક પછી અને બહુ સારામાં સારું ભોજન આપણે કરેલું હોય, સારામાં સારું એમ કે બધી વાતો સારામાં સારું બનાવેલું હોય તો કેટલો વખત આપણે આનંદ આપે? એ પછી શરીર હારું તો આપે હોય, તેમાં તો પછી બીજી અંદર બીજી વસ્તુ બધી ઘણી જરૂરિયાતની છે. પાછી જો પેટ જ જેનું ન હોય, ખાય જ નાખતો હોય, તો કેમ કે ડાયાબિટીસ છે મારે તો નહીં ખવાય, એની વાત નથી. આ તો જો ખાઈ શકતો હોય તો એ ખાઈ શકતો હોય, એને શું ક્યાં સુધી? આ કલાક, અડધી કલાક, કલાક, બધું કલાક લેવું, બહુ સરસ બને. બેન તમે તો તમારા જેવા ભજીયા બીજે ક્યાંય ખમણ ઢોકળા તો બસ તમે જ કરનાવો. એમ વાત સાંભળવા એને મળે, અને પાંચ દાડા દસ દિવસ પછી કલાસ એ વાતનું સ્મરણ, એને છ મહિના પછી તો વાતનું સ્મરણ ન હોય કે ફલાણે આવા ભજીયા ખવડાવ્યા હતા, મેં ખાધા હતા અને મને બહુ હાર લાગીનું સ્મરણ ન રહીએ, સ્મરણ નથી રહેતું. એ તો બધા ક્ષણિક વાતો છે. ખરેખર તો એ બધા રોગના ઔષધ જેવા છે. એટલે કે ખરેખર સુખ તો નથી, પણ સુખનો ભાસ નથી. એટલે કે તમે દુઃખી થાવ પછી એ સુખ મળે છે, નહીતર મળતું નથી. અને રે પાછું ક્ષણિક, અને પાપ વિના એ સુખ ભોગવતું નથી. પાપ હોય કરો, કરો ન કરો, અને પાપનું પછી ફળ ભોગવો અને છૂટકો જ નહીં. એટલે કૃપાળુદેવ કહ્યું કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. જેનું ફળ દુઃખ છે એને મહાપુરુષો સુખ કહેતા નથી. કોઈ માણસ આપને કપે ચા પાય અને અંદર દવા નાખીને આપણું બધું લૂંટી લઈએ, એના જેવી આ વાત છે. આ ધૂતારાની ધૂતારાની ટોળી હોય, પેલાની વખતની ધૂતારાની ટોળીઓ બહુ રહેતી, તો ગામ ને ગામ ધૂતારું હોય, તો એની પાંચ નીકળો તમને લૂંટી લે કઈક આપીને. અને આ તો કેવું છે, આ બધા ઇન્દ્રિય સુખ ચાના કપ જેવા છે. ચાનો કપ પાય, હવે આપણે નથી કહ્યું બનતો કે બાજુ બેઠો હોય, મુસાફરી કરતો હોય, ચા લઈ આવે, અંદર નાખી દે ગોળી, પેલો હુઈ જાય, એટલે જે કઈ હોય લઈને બીજા સ્ટેશને ઉતરી જાય. એવી વાત અહીંયા પણ આ વાત એવી જ છે કે મનુષ્ય ભવની અંદર જે લોકો માત્ર ઇન્દ્રિય સુખની પાછળ પડે છે, એ માત્ર ચાના કપ માટે ચિંતામણી ગુમાવે છે. એમ મહાપુરુષો કહે છે કે રાખને માટે રત્ન બાળે છે, રત્ન હોય તો રાખને માટે રત્ન બાળી દે છે. તો જે સાવધાન ન હોય, અને જે વિચાર, આ તો બધી વિચારની વાતો છે, ખૂબ ખૂબ ચિંતન વિચાર આ બધું માગી લે છે. ખરે અને વિચાર કરતા આ કઈ આપણે કઈ શાસ્ત્રમાં બધું છે, આ બધું સામે જોઈએ છે, આ કઈ આપણે શાસ્ત્રમાં વાંચવાની વાત નથી. આ તો આ શાસ્ત્રો તો આપણે જરા રિમાઇન્ડ કરાવે, આ તો બધું આપણે નજરે જોઈએ છીએ, આ કોઈને પૂછવા જવું પડે એવું નથી, વિચાર કરે તો બધું જોઈએ જ છીએ. તો આવો વિચાર કરે તો આ જે કિંમતી મનુષ્ય ભાવ છે એને એળે ન ગુમાવે. કોઈ કોઈ વખતે હું જવું છે ત્યારે આવું વાતો કરતો ત્યારે, પણ એમ જ મને પ્રશ્ન કરે છે કે તમે એમને દુઃખી કેમ કહો છો? અમારે કઈ વાંધો નથી કે હું છે તમારી પાસે, તો કે જો પૈસા છે, છોકરા બધા આમ ઠેકાણે, છોકરીઓ ઠેકાણે પડી ગઈ, છોકરા ઠેકાણે પડી ગયા, કઈ વાંધા જેવું નથી, બધી ઠેકાણે પોતપોતાને ઠેકાણે છે, બધા ઠેકાણે હારા મળી ગયા છે, છોકરીને ઠેકાણે હારે મળી ગયા છે, કે બધા સુખી છે, તો તમને દુઃખી દુઃખી કહો છો? અમારા ઘરે બધા પણ હારા છે, કે કોઈ વાંધો નથી, કઈ વાંધા જેવું અમારે નથી, કારખાનું સારું માલે છે, સારું વાત તો હાલ શીખી છું. પછી હું એને એક જ પૂછતો હતો, પણ તમે મને એમ તો કહો કે આ આ કાયમ રિયમ છે, આ કાયમ ના તમે પેલા કલેક્ટરને જેમ પૂછ્યું, પેલા તું કલેક્ટર પેલા રિટાયર થવાનો કે નહીં? તો કે રિટાયર તો થવું પડશે, રિટાયર તો થવું પડશે. તો આનાથી રિટાયર થવાના છો કે તમે નથી એ તો વાત કરો. તો કે એ તો મીધું છો, તમને આ શું કાયમનું રહેતું હોય તો હું તમને સુખી માનવા મને વાંધા જેવું નથી, પણ તમને એમ લાગે છે મારું કાયમ રહીએ, કાં તો એ તમને છોડીને, કાં તો તમે એને છોડીને જશો, તમે છોડીને જશો એ વધારે શક્યતા વાળું છે. આ બધું તો આ જેમ છે અહીંયા રહેશે, એ વાત તો સાચી. જો કાયમ રહેતું હોય આમ ને બધું કાયમ રહેતું હોય તો આપણે શું વાંધો છે, તો કાયમ નથી રહેતું એટલે તો વાત છે. તો આ જે બધી સંયોગો છે તો પૂર્વકર્મને આધીન છે, એ બધા સંયોગો છૂટી જવાના છે. અને આપણે નજરે જોઈએ કોણ ભેરું લઈને ગયું, કોણ ભેરું લઈને ગયું, એનો જો અહીંનો ચેક ઉપર કામ આવતો હોય તો છોકરા માટે રહેવા ન દે, થોડા ઘણો કદાચ રહેવા દે, પણ થોડુંક પોતે લઈ જાય, પણ ત્યાં ઉપર ચેક તો કઈ કામ આવતા જ નથી, બધા અહીં જ રહ્યા છે. તો આ તો બધું આપણે ખૂબ વિચાર કરવો જોઈએ. આ બધી આ કઈ આખું શાસ્ત્રમાં ભણવાની વાત છે. આ તો જોવાનું, સામે જોવું બધું દેખાય છે આપણને, કે પૈસા વાળા એક એક પૈસા હોય તો માણસોને સાધનોમાં વિચાર કરે, કે પૈસા હોય તો સુખી, બૈરી તો બધાને ઘેરે બૈરી છે, તો તારા એક ને ઘેરે છે, બધા સુખી, તો પૂછે તો કરે કેટલા સુખી છે. તો એનું ખૂબ ખૂબ વિચાર, જે જે સાધનો આપણે સુખના મહિના છે, એક એક સાધનનો બરાબર વિચાર કરવો જોઈએ, અને પછી નિર્ણય આપણે કરવો જોઈએ કે ખરેખર આ સુખનું સાધન છે કે નહીં. એનો ખૂબ વિચાર કરીએ તો આપણે લાગે કે કાંઈક આપણે ક્યાંક આપણે ભૂલીએ છીએ, અને એ ભૂલ આપણે નહીં સમજાય તો આવો અને જૈન દર્શન મળવું, આવા સંયોગ મળવા, આટલી બુદ્ધિ મળવી અને સમજવાનો આપણે ટાઈમ મળવો બહુ મુશ્કેલ છે ભાઈ. નહીં મળે, નહીં મળે આપણને ટાઈમ. હું આ જોઉં છું આ લોકો કશું વિચારણા ધર્મ કે આ ક્રિશ્ચિયાનિટી વિશ્વની અંદર બહુ સામાન્ય વાતો, એટલી અતિ સામાન્ય વાતો કોઈ જૈન અને આપણા ભારતીય દર્શનમાં તો એનાથી ક્યાંય ઉત્કૃષ્ટ વાતો કોઈ છે, પણ બિચારાને કોઈને ખબર નથી હોતી. હવે મારી પાસે માણો ક્રિશ્ચિયનો બે આવે એટલે મેં એને કહ્યું કે મારે તમારે ક્રિશ્ચિયન સમજાવી, તમે મને સમજાવો કરો તમારે શું છે, તો બિચારા બાઇબલ બાઇબલ પુસ્તક પુસ્તક મને આપી જાય. હવે 10-15 દાડે મારી પાસે હું જોઉં છું કે બિચારીને દર્શાવો અને બોલી. તો આપણી પાસે જે જે સામગ્રી આપણે મળેલી છે એવી સામગ્રી કોઈને નથી મળી. આપણે કમ્પલેટલી બધો સ્ટડી કરીએ તો આપણને ખ્યાલ આવે. તો એ આવે મારી રીતે 15 દિવસે આવે જ મારી પાસે, હું એની સાથે વાતો કરું છું, મને આપી જાય ચોપડીઓ રોજ, એક એક દર વખતે આવે એક નવી ચોપડી આપી જાય, એક વાર નવી ચોપડી આપી જાય છે. ત્યારે હું મેન મેં તો પેલા વાંચેલું તાજું થોડું તાજું કર્યું. આપણાની કમ્પેરિઝન કઈ નથી, છતાં બિચારાને એને કોઈને ખબર નથી કે અમે શું કરીએ શું નથી કરતા. બાપા તો આપણને જે સામગ્રી મળી છે એ સામગ્રી આપણે ઉપયોગ કરી, અને આ મહાપુરુષો તો ખાતરીપૂર્વક કહે છે કે આવું બધું તમને મળશે તમે આ કરશો. તો ધર્મ છે તે સુખી કરવા માટે છે, ધર્મ કોઈ દુઃખી કરવા માટે થોડો છે. તો એ જ વાત અહીંયા, એટલે ધર્મનું ફળ બતાવે છે. કોઈ પણ વસ્તુ એનું આપણે ફળ બતાવવું તો જોઈએ ને. એમ સમાજની અંદર આપણે કહીએ છીએ કે પેલા ડાક્ટર થઈશ તો કે વાંધો ભૂખે મરીશ નહીં, જ્યાં જાય ત્યાં, ત્યારે વાંધો નહીં આવે. વિદ્યા હશે તો વાંધો, બાપનો પૈસો હોય તો પછી પૈસા જતા રહીએ. અને એવા માણસો હોય છે કે બાપને પૈસા હોય ને પાછળ તે અમારી બાજુમાં છે, અમારી સામે જ છે. બિચારા બધા આવે પેલા બહુ પૈસા લેતા, હવે ખડભડી ગયા બધા. પણ આ હોય, જો વિદ્યા હોય તો વાંધો આવશે, વિદ્યા હોય તો કઈ વાંધો ના હોય એમ આપણે કહીએ છીએ ને, જેમ સમાજની વાત કરી. તો માપુસો એમ કહે છે કે ભાઈ તને ધર્મ હશે તો ક્યાંય વાંધો નહીં આવે. ઘણી વખત થાય કોઈ અસામે કાલે સામ્યવાદ હોય તો આજ સામ્યવાદ આવે. અમારે ડાક્ટર ને હું, અમે તો સામ્યવાદ વાળા ડાક્ટર ની જરૂર પડવાની જ છે ને, સામ્યવાદ વાળા ડાક્ટર ની જરૂર પડવાની કીધું. સામ્યવાદ અમે તો જેવું છીએ, પણ અમારે ત્યાં રોટલી દાળ ભાત શાક જેમ ખાય છે એમ ખબર. સામ્યવાદ આવે તો ભલે આવે, કાલ આવતો તો આજ આવે, ગમે વાદ આવે. અમારી પાસે વિદ્યા છે એના જોડે, આ તો વ્યવહારથી વાત કરું છું, એના જોડે અમે દુઃખી થવાના નથી. હું ગમે ઠેકાણે જેવું, મને ખબર નથી, જ્યાં પેશન્ટ હાજર જ, કોઈ પણ ઠેકાણે નાના નાના ગામડા જાઓ ત્યાં મને 2-4 પેશન્ટ તો મળી જ રહે. તો હું તો પ્રેક્ટિસ નથી કરતો, હવે જોઈ આપું બધું કરી આપું. પણ એ તો કેમ કે વિદ્યા છે, એ આ એક વિદ્યા છે. આપણી પાસે ઘણી વિદ્યાઓ છે, મેડિકલ સાયન્સ છે, એન્જિનિયરિંગ સાયન્સ છે, બધી સાયન્સો આપણી પાસે ઘણા છે. એ બધા શા માટે છે કે માનવ જીવનને સુખી કરવા માટે, સુખી એટલે કમ્ફર્ટેબલ કરવા માટે. આ બધા સાધનો આપણે, પણ આ એક એવું સાયન્સ આપણે ત્યાં ડેવલપ થયેલું છે. એમાં ભારતની અંદર આ વિશિષ્ટ સાયન્સ ડેવલપ થયું છે કે જે દ્વારા આપણે કાયમનું સુખ પ્રાપ્ત કરીશું અને ક્યારેય પણ આપણે સુખનો વિરહ ન પડે. પોતાના આધારે સુખ કોઈની જરૂર નહીં. જંગલમાં બેઠા હોય તો રાજા, અને ઘરમાં બેઠો તો રાજા, કોઈ મારે તોય રાજા, લાકડી મારે તોય રાજા, અને કોઈ ફૂલેથી વધારે તોય રાજા. એને કાંઈ એને એને પ્રોબ્લેમ સ્પર્શે નહીં. જે ધર્મ કરે છે એને કોઈ પ્રોબ્લેમ તો રહેવાના, પ્રોબ્લેમ એને નહીં રહેવાના. એનું શરીર માંદું તો પડવાનું, નહીં પડે એવું કઈ નહીં. જ્ઞાની હોય એ પૂર્વ કર્મ છે તે તો એને તાવ આવે ના આવે કે માંદરા પડે એવું કઈ છે નહીં. અગર તો પૂર્વકર્મ એવું પાપ બાંધ્યું હોય તો એવા પ્રતિકૂળ પ્રસંગો ભગવાન મહાવીર આદિના જીવનમાં આપણે જોયું છે. ઘણા સત્પુરુષોના જીવનની અંદર પ્રતિકૂળ પ્રસંગો આવે. કેન્સર થયા, રમણ મહર્ષિને કેન્સર થયું હતું, ત્રણ વખત ઓપરેશન કરાવવું પડ્યું, કરાયું એમને, જોકે એમ તો ઈચ્છા જ નથી. તો એવું બનશે, પણ એ પ્રોબ્લેમનો સ્પર્શ નહીં કરે, આપણને એ પ્રોબ્લેમ સ્પર્શ ન કરે એવી આપણે શક્તિ આપણામાં ઉત્પન્ન કરી શકીએ એમ છે. ગઈ વખતે મેં વાત કરી, રમણ મહર્ષિ 70 વર્ષની ઉંમરે ઘરથી નીકળી ગયેલા અને 3 વર્ષ સુધી એક મંદિરના ભોયરાના છોકરા બધા સતાવતા જતા રહેલા, તો બધે આખે શરીરે જીવડાઓ એમને ફોલી ખાધા અને રસી થઈ ગયેલી. એ એમની સમાધિમાંથી ચલિત નતા, એમના સુખ ચલિત નતા ત્યાં. આવું કોઈ 70 વર્ષની ઉંમરે પૂરું બધું આરાધન લઈને આવેલા, તો એવો તો આપણે ઠેક ઠેકાણે આવું તો જોઈએ છીએ. ઠેક ઠેકાણે આપણા જીવનની અંદર મહાપુરુષના જીવનની આપણે વાત કરી, જેલમાં બેવડો તો આનંદ, જેલમાં એ દુઃખી નથી હોતા. કોઈ પણ ખાવા મળે તો આનંદ, ન મળે તો આનંદ, કેમ કે કોઈ પ્રોબ્લેમ એને સ્પર્શ કરતા નથી. પ્રોબ્લેમ રહેશે, પ્રોબ્લેમ તો પૂરો આપણા જેવા પુણ્ય પાપ જે પ્રમાણે છે એ પ્રમાણે આપણને આવવાના. એ પણ પ્રોબ્લેમ આપણે ન સ્પર્શ કરે એવી દશા આપણે પ્રાપ્ત
કરવી જોઈએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે કૃપાળદેવનું પદ બોલીએ અને પછી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
મનવાંછિત જા ફળ પંક્તિ કહી, જિન ભક્તિ ગ્રહો તરુ કલ્પ આવો, ભજીને ભગવંત ભવંત લહો. शो शुभ तत्व स्वरूप यथा नृप चंद्र प्रपंच अनंत दहो भजिने भगवंत भवंत लहो
भजिने भगवंत भवंत लहो भजिने भगवंत भवंत लहो।
सुखनाम अनंत सुसंत चरी दिन रात रहे तद ध्यान मणि प्रशांति अनंत सुधामय जे प्रणमो पद ते वर ते जयते प्रणमो पद ते वर ते जयते।